તારીખ 19/8/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 467 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સરંગ પ્રવચન નંબર 576
પત્ર 467 અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ હોવાથી અને કેટલીક જ્ઞાની પુરુષની ચેષ્ટા અજ્ઞાની પુરુષના જેવી દેખાતી હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે, અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. શું કહે છે કે જીવની અનાદિકાળથી વિપર્ય બુદ્ધિ છે. વિપર્ય બુદ્ધિ એટલે શું? બુદ્ધિ તો છે પણ એની દિશા ઉલટી છે. શું? બુદ્ધિ છે પણ એની દિશા ઉલટી છે. એટલે વિપરીત બુદ્ધિ હોવાને કારણે જ્ઞાની પુરુષની કેટલીક ચેષ્ટા એટલે મન વચન કાયાની પ્રવૃત્તિ અજ્ઞાની પુરુષના જીવી દેખાતી હોવાથી એવા અજ્ઞાની પુરુષની પ્રવૃત્તિ દેખાય એવી પ્રવૃત્તિ જ્ઞાની પુરુષની દેખાય એમ હોવાથી જ્ઞાની પુરુષને વિશે વિભ્રમ બુદ્ધિ થઈ આવે છે. એટલે એને જ્ઞાની પુરુષ નથી એવું લાગે છે. વિભ્રમ બુદ્ધિના કારણે શું થાય છે કે જ્ઞાની પુરુષ તરીકે સ્વીકારવાનું એની બુદ્ધિ ના પાડે છે. અને કદાચ એવું ન થાય તો એને વિકલ્પ થયા કરે, કાં તો વિભ્રમ બુદ્ધિથી એને અસ્વીકાર આવે અથવા જીવથી જ્ઞાની પુરુષ પ્રત્યે તે ચેષ્ટાનો વિકલ્પ આવ્યા કરે છે. આમ કેમ છે, આમ કેમ છે, આમ કેમ છે એમ થયા કરે. બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાનીની ઉન્મતાદિ ભાવવાળી ચેષ્ટા પ્રત્યક્ષ દિઠામાં આવે તો પણ બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. એટલું છે અલ્પવિરામ. પછી બીજી વાત લીધી છે. શું કહેવું છે? બીજી બાજુઓથી જ્ઞાની પુરુષનો જો યથાર્થ નિશ્ચય થયો હોય, નિશ્ચય એટલે ઓળખાણ, બીજી બાજુઓથી એટલે શું કે એના અંતરંગ પરિણામ દ્વારા યથાર્થ ઓળખાણ થઈ હોય તો શું, અને પોતાની તથારૂપ યોગ્યતા હોય, ઓળખાણ કરવા થવા માટેની પોતાની યોગ્યતા હોય, એવી બંને બાજુ છે. શું? એક એમની અંતર પરિણતિ એક બાજુ, બીજી બાજુ પોતાની ઓળખાણની યોગ્યતા અથવા લાયકાત. એમ બીજી બાજુઓથી જો જ્ઞાની પુરુષનો યથાર્થ નિશ્ચય થયો હોય શું, તો કોઈ વિકલ્પને ઉત્પન્ન કરવા વાળી એવી જ્ઞાની પુરુષની ઉન્મત ભાવ વાળી ચેષ્ટા, ઉન્મત એટલે ગાંડ પણ, ઉન્મતનો સાહિત્ય ભાષાનો શબ્દ છે પણ ચાલુ ભાષામાં આપણે એને એમ કે આ માણસ ગાંડો લાગે છે, આવો ડાયો હોય તો આમ ન કરે, ગાંડો માણસ લાગે છે. શું? એવી એમની જે ચેષ્ટા છે એ વિકલ્પને ઉત્પન્ન કરે છે કે આમ કેમ, આમ કેમ. એવી જે ચેષ્ટા તે પ્રત્યક્ષ જોવામાં આવે તો પણ, પરોક્ષ વાત સાંભળે તો ઘણા હલી જાય પણ પ્રત્યક્ષ જુએ તો પણ યથાર્થ નિશ્ચય થયો હોય તો નિશ્ચયના બળને લીધે, બીજી બાજુના નિશ્ચયના બળને લીધે તે ચેષ્ટા અવિકલ્પપણાને ભજે છે. એને વિકલ્પ ઉત્પન્ન નથી થતો, અવિકલ્પણાને ભજે છે એટલે વિકલ્પ ઉત્પન્ન થતો નથી, કેમ કે નિશ્ચયનું બળ ઘણું છે તો એને ક્યાંય વિકલ્પ થવાનું પણ કારણ નથી. શંકાની વાત તો પછી રહી, વિભ્રમની વાત તો પછી રહી, પણ વિકલ્પ પણ ઉત્પન્ન થતો નથી. અથવા જ્ઞાની પુરુષની ચેષ્ટાનું કોઈ અગમ્યપણું જેવું છે, એ શું છે કે કોઈ એક બીજા જ લેવલની પરિસ્થિતિ છે, જે જ્ઞાની પુરુષની દશા છે એનું લેવલ એક બીજું છે, એટલે કોઈ એનું અગમ્યપણું છે, એટલે સામાન્યપણે ગમ્ય ન થાય, સામાન્ય બુદ્ધિમાં ગમ્ય ન થાય એવું એમનું અગમ્યપણું જેવું છે કે અધૂરી અવસ્થા એ કે અધૂરા નિશ્ચય, શું અપરિપક્વ અવસ્થા હોય કે અપરિપક્વ નિશ્ચય હોય, એટલે ઓળખાણ ન હોય પણ વિશ્વાસ આવ્યો હોય, કોઈ અનેક કારણોથી વિશ્વાસ આવે, ઘણા માનતા હોય એથી વિશ્વાસ આવે, પોતાને જેના ઉપર વિશ્વાસ હોય એ વિશ્વાસ કરતા હોય એથી વિશ્વાસ આવે, અથવા પોતાને કેટલાક સમાધાન થયા હોય એને કારણે વિશ્વાસ આવે, એમ કે વિશ્વાસ આવવાના અનેક કારણો બિના હોય, પણ એ હજી પરિપક્વ પરિસ્થિતિ નથી. ખરી ઓળખાણ થયા વિના એ કોઈ પરિપક્વ સ્થિતિ નથી, એ અધકચરી પરિસ્થિતિ છે. એટલે અધૂરી અવસ્થા એ કે અધૂરા નિશ્ચય જીવને વિભ્રમ તથા વિકલ્પનું કારણ થાય છે, કાં તો વિભ્રમ થાય અને કાં તો એને વિકલ્પ થયા કરે. પણ વાસ્તવ્યપણે તથા પૂરા નિશ્ચયે તે વિભ્રમ અને વિકલ્પ ઉત્પન્ન થવા યોગ્ય નથી. પણ જો ખરેખર વાસ્તવિક નિશ્ચય થયો હોય, પૂરો નિશ્ચય થયો હોય, તો નો વિભ્રમ થાય કે નો વિકલ્પ ઉત્પન્ન થાય. માટે આ જીવનો અધૂરો જ્ઞાની પુરુષ પ્રત્યેનો નિશ્ચય છે એ જ આ જીવનો દોષ છે. નિશ્ચય છે તો ખરો, પણ અધૂરો છે એને પણ દોષ ગણાવી લીધો, કેમ કે એ દોષને લઈને પોતે પોતાના પરિણામની અંદર નુકસાન કરે છે, તો એ પોતાના કારણે નુકસાન કરે છે, શું એમ લેવું છે. હવે કહે છે કે જ્ઞાની પુરુષ બુદ્ધિ રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટાપણે સરખા હોય નહીં, બધી રીતે ન હોય, ક્યાંક પણ એનો ફેર પણ દેખાતો હોય, સાવ એવું ન હોય કે ક્યાંય ફેર જ ન હોય, ક્યાંક ફેર દેખાય, કોઈ પ્રસંગે ન દેખાય જુદી વાત છે, બાકી બધા જ પ્રસંગમાં એવું બનતું હોય એવું નથી. અને જો હોય તો પછી જ્ઞાની નથી એવો નિશ્ચય કરવો તો યથાર્થ કારણ છે. જો બધી જ રીતે અજ્ઞાની પુરુષ જેવો હોય તો પછી એ જ્ઞાની નથી એમ નિશ્ચય કરવો એ બરાબર કારણ છે. તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવા વિલક્ષણ કારણોનો ભેદ છે, શું કોઈ એવા વિલક્ષણ કારણો, વિલક્ષણ એટલે ખાસ પ્રકારના કારણો છે જેને લઈને બંને વચ્ચેનો તફાવત છે, એની ચર્ચા કરશે હવે કે ખાસ પ્રકારના કારણો કેવી રીતે છે, કે જેથી જ્ઞાનીનું અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. એ કારણને લઈને બે એક ન થઈ શકે, બેને જુદા જ રહે છે, જુદા જ પડે છે. અજ્ઞાની છતાં જ્ઞાનીનું સ્વરૂપ જે જીવ મનાવતો હોય, પોતે અજ્ઞાની હોય, અનુભવ ન થયો હોય અને છતાં પોતે જ્ઞાની છે એમ મનાવતો હોય, તો તે વિલક્ષણપણા દ્વારા નિશ્ચયમાં આવે છે. તો એનું વિલક્ષણપણું જે જ્ઞાનીનું છે તેના દ્વારા તેનો નિર્ણય થઈ શકે છે અથવા ઓળખાણ થઈ શકે છે. એવું નથી કે ઓળખાણ ન થઈ શકે કે જુદા ન પડી શકે. માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તે પ્રથમ નિશ્ચય વિચારવા યોગ્ય છે. તો જ્ઞાનીપણું, જ્ઞાનીનું ખાસ જુદાપણું ક્યાં પડે છે તે ખરેખર વિચારવા જેવું છે. અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે તો પછી અજ્ઞાની જેવી કથંચિત જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તે વિશે નિર્વિકલ્પણું પ્રાપ્ત હોય છે. એટલે જો એ વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણીને, એટલે એમની મૂળ દશા જાણીને, શું એની ચેલે છે કે બે પ્રકારની દશા છે, એક મૂળ દશા ને એક ઉત્તર દશા. ઉત્તર દશા એટલે બાહ્ય દશા અને મૂળ દશા એટલે અંતરંગ દશા, એ એમનું વિલક્ષણપણું છે. અંતરંગ દશા એ એમનું વિલક્ષણપણું છે, બાહ્ય દશા એ એમનું વિલક્ષણપણું નથી. એટલે જે વિલક્ષણપણું છે અંતરંગ દશાનું, એનું સ્વરૂપ જાણીને જ્ઞાનીનો નિશ્ચય થાય છે, એટલે ઓળખાણ થાય છે જ્ઞાનીની, તો પછી અજ્ઞાની જેવી કથંચિત જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે, કોઈ કોઈ ચેષ્ટા એવી જોવામાં આવે કે જે અજ્ઞાની પુરુષને હોય તેને વિશે પણ નિર્વિકલ્પણું પ્રાપ્ત હોય છે, પછી વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલું જ નહીં, તેમ નહીં તો એટલે એટલું જ નહીં, ઉલટાનું એમ કેવું છે, ઉલટાનું નાની પુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભક્તિ અને સ્નેહનું કારણ થાય છે. આપણે પુરાણના દાખલા લઈએ કે પુરાણની અંદર અનેક જ્ઞાનીઓનો ચરિત્ર આવે, એની અંદર ચારિત્ર મોહના ચડાવ ઉતારના ઘણા પ્રસંગોનું વર્ણન આવે. એ વર્ણન કરવાનું આચાર્યશ્રીને કારણે છે, કારણ કે ગ્રંથો તો આચાર્યશ્રી લખે છે મોટા મોટા. તો એની અંદર એમની અંતરંગ પરિણતિની સ્થિતિ બતાવવા માટે બાહ્ય પરિણામમાં આટલો બધો તફાવત હોવા છતાં અંતરંગ પરિણતિમાં એ સ્થિર રહ્યા છે એ બતાવવા માટે બહારના પરિણામોનો અનેક પ્રકારના જે પ્રસંગો બન્યા હોય એ પ્રસંગોનું વર્ણન કરે, અને એમાં જ્ઞાની પુરુષની બાહ્ય ચેષ્ટા યોગ્ય ન હોય એવું પણ લાગે. ઉપર ઉપરથી વાંચે કે ભાઈ ભરતને બહુ ભૂલી લડ્યા. ક્યાં સુધી લડ્યા? લડ્યા તો રાત માટે. રાત તો પરદ્રવ્ય છે અને બંને જ્ઞાની છે. રાત છે એ તો પરદ્રવ્ય છે, અને પરદ્રવ્ય પ્રત્યે તો જ્ઞાની ઉદાસીન હોય છે. સામાન્ય વાત શું આવે કે પરદ્રવ્ય પ્રત્યે તો જ્ઞાની ઉદાસીન હોય છે. તો પછી બે સગા ભાઈઓ ને લડ્યા તો ત્યાં સુધી કે એકબીજાનો નાશ થઈ જાય ત્યાં સુધી. ક્યાં સુધી લડ્યા? કે એકબીજાનો નાશ થઈ જાય, મૃત્યુ થઈ જાય. ચક્ર ચડે એટલે તો આમાંનો શિર છેદ જ થાય. અને બાહુબલીજીની મુઠ્ઠી વાગે તો કોઈ જીવ તો રહે એ બની શકે નહીં. એમાં બાહુબલી એટલું હતું કે એક મુઠ્ઠી વાગે એટલે રામ રમી જાય આમાંના. એટલે આમણે ચક્ર છોડ્યું ને આને મુઠ્ઠી ઉગાડી, બે જણા સામે સામે આવી ગયા હતા. આમ કેમ બનતું હશે? બુદ્ધિ તો ના પાડે ને કે નહીં આવું તો ન થવું જોઈએ, એમાં રાજમાં છે હું. અને એ તો પાછું એવું હતું કે ભરત ચક્રવર્તી છ ખંડ જીતીને આવ્યા હતા. એમાં એક થોડોક ટુકડો હતો છ ખંડમાં, અમુક એના પિતાશ્રી તરફથી ઋષભદેવ ભગવાન તરફથી વહેંચણી થયેલી કે ભાઈ દીકરાને થોડું થોડું રાજ આપી દઈએ આપણે. એમની પાસે રાજ થોડું હતું, એમાંથી બે કટકા કરીને કે ભાઈ એક દીકરાને આને એક દીકરાને તો આ તારું આટલું આટલું. એ બાબુ બોલી કે મને તો પિતાશ્રી તરફથી મળ્યું છે, પછી તારે કંઈ કહેવાનું રહેતું નથી. તો કે વાત બધી સાચી, પણ હવે હું અત્યારે ચક્રવર્તી છું, મારા બધા ખંડિયા હોય તો તું મારો ખંડિયો થઈ જવો જોઈએ. તો કે બીજા થાય, હું ન થાવ, મારી વાત જુદી છે આખી. હું મને તો પિતાશ્રી તરફથી મળ્યું છે, મારી પાસે એવી વાત કરવી નહીં. તો કે એવી ન કરવી હોય તો આવી જાતો, હું તો છ ખંડ જીતે જ રહેવાનો છો. બોલો, નાની થઈને એ વિકલ્પ આવે. ભાઈ તારા છ ખંડ નો તને તારામાં બળ હોય તો અજમાવી જો, હાલ તને સમજણ પડે હું કેટલો બળવાન છું, તું કેટલો બળવાન છો. ઠીક આવી ગયા હમણાં એમાં. હવે એ વખતે જો એની અંતરંગ પરિણતિની દશાનું જ્ઞાન થાય તો એમના પ્રત્યે ભક્તિ થાય, વિશેષ ભક્તિ થાય. શું? વિશેષ પ્રેમ થાય. અને જો એમના બાહ્ય પરિણામો જોવે તો એમના પ્રત્યે અભક્તિ થાય. આવું તો કાંઈ હતું હશે જ્ઞાની મને, આવું તો કાંઈ હતું હશે, આવું તો આવા ઝઘડા હતા હશે, આવા તો ક્લેશ કરાતા હશે, કે આવું તો એકબીજાનું મૃત્યુ થઈ જાય ત્યાં સુધી કાંઈ જવાતું હશે. હે નહીં, એટલે જાનની બાજી લગાવવા જેવું થઈ ગયું ને એકબીજાને. શું? હે? 710 શ્રી વલ્ભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. જો એ વૈરાગ્યનું કારણ છે એમ કીધું. એટલે એમણે શું કર્યું, આ વલ્ભાચાર્ય છે ને એમને એક નવો મત પ્રવર્તાવ્યો. હિન્દુ ધર્મમાં પણ ઘણા ફાટા છે, એમાં જે હવેલી છે પુષ્ટિ માર્ગ જેને કહે છે એ વલ્ભાચાર્યે આજથી 500 વર્ષ પહેલાં શરૂ કર્યો. તો આમ તો ઘણાને ખબર નહીં હોય બાબતની, પણ કૃપાળુ દેવની એક પોઝિટિવ સાઈડ હતી. ભલે એ મિથ્યા ધર્મ મત હતો, પણ એ એમની પોઝિટિવ સાઈડ જોઈ લેતા હતા કે આણે ક્યાં કારણથી આ મત ઊભો કર્યો ને એમાં ગુણ શું હતો ને લોકો શા માટે એને અનુસર્યા. તો કે વલ્ભાચાર્યનો દૃષ્ટિકોણ એમણે પકડ્યો છે, બહુ ઓછા માણસ પકડી શકે. આ તો કૃપાળુ દેવની વાત જુદી છે, અમે એમાં હતા પણ એટલો વિચાર અમને નથી આવ્યો જેટલો આ કૃપાળુ દેવને આવ્યો છે. એટલું એટલે કહું છું, માથું તો મારેલું પણ આ દ્રષ્ટિકોણ ખ્યાલમાં નથી આવ્યો જે એમણે પકડ્યો છે. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગ્રસ્થાશ્રમમાં યોગ દશા છે પોતે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. ગ્રસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. ઠીક, ગ્રસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈને પણ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે એમ કે છે. એટલે આ તો એક બહુ દ્રષ્ટિકોણ ઘણો કેળવાયેલો હોય તો જ ખબર પડે, નહીંતર ધ્યાનસ્થ દશા જુઓ કૃપાળુદેવની તો વિશેષ ભક્તિ થાય. પણ એમણે સાફો માથે પાઘડી પહેરી હોય, પગમાં બૂટ પહેર્યા હોય અને કોટને અંગનો ખેસ નાખ્યો હોય છે ને, એવો પણ એક ફોટો આવે છે. 19 વર્ષની ઉંમરનો ફોટો આવે છે. એ વખતે પણ એમને મુદ્રા જોઈને એમના પ્રત્યે વૈરાગ્ય આવે, એ તો એક વિશેષ પ્રકારની યોગ્યતા અને દ્રષ્ટિકોણ હોય તો જ થાય, નહીતર ન થાય. યોગ દશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય, એ તો સામાન્ય બુદ્ધિવાળાને પણ થાય. પણ ગ્રસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગી યોગ દશા જેવા રહે છે, એ કેવી અદ્ભુત દશા છે. યોગમાં જે વૈરાગ રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગ્રસ્થાશ્રમમાં રાખે છે, તે અદ્ભુત વૈરાગ્ય જોઈને મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. ઠીક, લૌકિક દ્રષ્ટિ આખી જુદી છે અને પારમાર્થિક દ્રષ્ટિ આખી જુદી છે. અખંડ વૈરાગ્ય, હા, અખંડ વૈરાગ્ય. એટલે એમણે એ તો બધેથી સજાનંદ સ્વામીનું લખે તો એમાંથી એમણે ક્યાં શું ગુણ હતો એ કાઢે છે. એનું નામ જ જ્ઞાન દશા છે, એનું નામ જ્ઞાન દશા છે. કે ભાઈ શાસ્ત્રો મિથ્યાત્મનો, મત મિથ્યાત્મનો, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા. એટલે આત્મગુણ કેવી રીતે થાય છે એ અંદરથી ગોતી કાઢે છે. અને એ આત્મગુણ મૂળ તીર્થંકર દેવનો વ્યૂ પોઈન્ટ છે. પછી એ લોકો બીજા ન સમજ્યાને મત આમાં વિકૃતિ આવી, તો અત્યારે જૈન મતમાં પણ વિકૃતિ આવી છે, તો અન્ય મતમાં તો આવે જ આવે, જુદા પડેલા છે એટલે. પણ મૂળ દ્રષ્ટિકોણ જે તીર્થંકર દેવનો છે એ જ્ઞાની પુરુષ પકડી લે છે અન્ય મતમાંથી પણ. એ એમની દ્રષ્ટિની વિલક્ષણતા છે, એમના જ્ઞાનની વિલક્ષણતા છે. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તે મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, એક આશ્ચર્ય છે. ઠીક, એમને પોતાને આશ્ચર્ય, તેનો ઉપકાર કેવી રીતે થાય, ગ્રહણ ન કરે તેનો ઉપકાર કેવી રીતે થાય. સત્પુરુષની વર્તમાન સ્થિતિની વિશેષ અદ્ભુત દશા છે. ગ્રસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે, બધા જોગ પૂજવા યોગ્ય છે. એટલું કહી દઉં છે. પછી તો પત્ર ઘણો લાંબો છે, પત્ર નથી, આ તો ઉપદેશ છાયામાંથી છે. ઠીક, ઉપદેશ છાયામાંથી છે. ઠીક, જોયું લાગે છે, કાંઈ મારું તો ધ્યાન નથી ગયું એટલું. ઉપદેશ છાયા નહીં, હું ઓછું વાંચું છું. વિશેષ ભક્તિ અને વિશેષ જ્ઞાની પ્રત્યેનું બહુમાનનું કારણ થાય છે. પ્રત્યેક જીવ એટલે જ્ઞાની અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની અજ્ઞાની એ તો નામ માત્ર થાય. એકનું નામ આ પાડ્યું, એકનું નામ આ પાડ્યું, એકનું નામ જૂઠા ભાઈ પડ્યું, એકનું નામ સાચા ભાઈ પડ્યા જેવું થાય. બાકી તો નામ જ થયું હોય તો, પણ તેમાં હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષને અજ્ઞાની પુરુષ વિશે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. કાંઈક તો જુદાપણું ખાસ થઈને તો જુદું હોવું જ જોઈએ. જો વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય થઈ જીવને સમજવામાં આવે છે, જે વિલક્ષણપણું યથાર્થ નિશ્ચય જીવને સમજવામાં આવે છે, જેનું કાંઈક સ્વરૂપ પત્રે જણાવવા યોગ્ય છે, એ વાત પોતે કરવા માગે છે. કમનસીબે પત્ર અપૂર્ણ મળ્યો છે, નહીં તો વિષય તો બહુ સારો છેડ્યો છે એમણે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે, એમની જે આત્માની દશા છે એ દ્વારા સમજાય છે. બીજું શરીર, વાણી કે બાહ્ય પ્રવૃત્તિ એ ન લીધી, એમની દશા લીધી છે સિદ્ધિ, એમના સંયોગો ન લીધા, એમનું શરીર ન લીધું, એમની વાણી ન લીધી કે કેવું બોલી શકે, સમજાવી શકે, એ કાંઈ ન લીધું. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે તે જણાવવા યોગ્ય છે. તે દશામાં વિલક્ષણપણું કાંઈક થાય છે એ વાત કહેવા યોગ્ય છે, દર્શાવવા યોગ્ય છે. એ દશામાં એક તો મૂળ દશા અને બીજી ઉત્તર દશા એવા બે ભાગ જીવની દશાના થઈ શકે છે. દરેક જીવના આ બે ભાગ હોય છે, એક મૂળ દશા અને એક ઉત્તર દશા. મૂળ દશા છે એ પરિણતિ છે, ઉત્તર દશા છે એ ફરતી ફરતી ઉપયોગાત્મક બીજી દશા છે, બાહ્ય દશા છે. એક અંતરંગ દશા ને એક બાહ્ય દશા. તો એમ કહીને જ્ઞાનીની મૂળ દશા ઉપર પોતે આવવા માંગે છે, પણ પત્ર અહીંયાથી અધૂરો મળ્યો છે. પણ એક એક વાક્ય આવી ગયું છે, એ વાક્ય સંકેત કરી જાય છે કે શું કહેવા માંગે છે. એ રીતે